એકત્રા જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા રોજબરોજના સંબંધો અને વાતચીત પાછળ, મતલબ જે દેખાતું નથી, એ મનોવિજ્ઞાનની દુનિયાને ખોલે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટર એરિક બર્નના બહુ જ પ્રખ્યાત પુસ્તક ગેમ્સ પીપલ પ્લેની. ગુજરાતીમાં કહીએ તો એમ કે લોકો જે રમતો રમે છે, અથવા કદાચ વધુ યોગ્ય રીતે સંબંધોની મનોવૈજ્ઞાનિક રમતો. 1964નું પુસ્તક છે, પણ એના વિચારો આજેય એટલા જ સાચા લાગે નહીં?
ખરું ને? ઘણીવાર આપણને નથી લાગતું કે અમુક લોકો સાથે વાતચીતમાં કે સંબંધોમાં આપણે વારે વારે એક જ જગ્યાએ આવીને ઊભા રહી જઈએ, જાણે કોઈ દેખાય નહીં એવી સ્ક્રિપ્ટ ચાલતી હોય.
હા, બરાબર.
અને પછી આપણે કંઈક એવું બોલી દઈએ કે કરી બેસીએ જે પછી આપણને જ થાય કે આ શું કર્યું. આ પુસ્તક કદાચ એ સમજાવે છે કે આવું કેમ થાય છે. શું આપણે બધા અજાણતા જ કોઈ રમતો રમી રહ્યા છીએ?
ભાગની સામાજિક વાતચીત
જે ઉપરથી સીધી લાગે છે, એને નીચે અંદરખાને મનોવૈજ્ઞાનિક રમતો ચાલતી હોય છે.
ઓ,
અને આ સમજણ છે ને, એ આપણને આપણા સંબંધોમાં, ઘરમાં, મિત્રો સાથે, ઓફિસમાં, બધે જ કામ લાગી શકે છે.
તો ચાલો આ રસપ્રદ વિચારના મૂળ સુધી જઈએ.
જેમણે આ વિચાર આપ્યો એ ડોક્ટર એરિક બર્ન, એમના વિશે થોડું જાણીએ પહેલા. કોણ હતા એ?
ડોક્ટર એરિક બર્ન 1910 થી 1970 સુધી કેનેડામાં જન્મેલા, પણ પછી અમેરિકામાં સ્થાયી થયેલા મનોચિકિત્સક હતા. એમણે મનોવિજ્ઞાનમાં એક સાવ નવી જ વિચારધારા, એટલે કે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ, ટૂંકમાં TA, શરૂ કરી.
અચ્છા, TA.
હા, એમણે શરૂઆતમાં ફ્રોઇડના મનોવિશ્લેષણની તાલીમ લીધી હતી, પણ એમને પેલું ફ્રોઇડનું બધું બહુ જટિલ લાગતું હતું, મતલબ સામાન્ય માણસને સમજાય નહીં એવું. એમને કંઈક વધુ વ્યવહારુ જોઈતું હતું.
કે તેમની ખાસ વાત એ હતી કે લોકોના ઊંડા અચેતન મનની ગૂંચો ઉકેલવાને બદલે એમણે લોકો એકબીજા સાથે જે રીતે વાત કરે છે, વ્યવહાર કરે છે, જેને એમણે ટ્રાન્ઝેક્શન્સ કહ્યા, એના પર ફોકસ કર્યું.
બરાબર.
એમનો મુખ્ય આશય એ જ હતો કે મનોવિજ્ઞાનના અઘરા સિદ્ધાંતોને સાવ સહેલા બનાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવા, જેથી લોકો પોતે જ સમજી શકે કે હું આવું કેમ વર્તું છું, અથવા આ સંબંધમાં આમ કેમ થાય છે. અને એના માટે એમણે એક નવી જ પણ એકદમ સરળ અને છતાં ગહન એવી શબ્દાવલી બનાવી, જેમ કે દરેક વ્યક્તિની અંદરની ત્રણ અવસ્થાઓ, પેરેન્ટ, એડલ્ટ અને ચાઇલ્ડ.
પેરેન્ટ, એડલ્ટ, ચાઇલ્ડ. હા.
પછી સ્ટ્રોક્સ, એટલે કે આપણને જે ધ્યાનની સ્વીકૃતિની જરૂર હોય છે, એ. અને પછી પેલી ગેમ્સ, આપણી વાતચીતની એવી પેટર્ન જે છુપા હેતુથી ચાલતી હોય.
અચ્છા.
એમના ગ્રુપ થેરપીના અનુભવો પરથી એમને ખ્યાલ આવ્યો કે લોકો વચ્ચેની આ રમતો કંઈ અમસ્તી નથી થતી, એની પાછળ ચોક્કસ કારણો અને એક માળખું હોય છે.
તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે બર્ન આ પુસ્તકમાં? મૂળ વાત એ છે કે આપણી મોટાભાગની સામાજિક વાતચીત, એમ કે જે દેખાય છે એટલી સીધી નથી હોતી, એની નીચે એક છુપું મનોવૈજ્ઞાનિક લેવલ ચાલતું હોય છે, અને ત્યાં આપણે અજાણતા જ કેટલીક રમતો રમીએ છીએ.
અને આ રમતો એટલે શું? કોઈ નક્કી પેટર્ન?
હા, બરાબર. એ વર્તનની એવી ગોઠવાયેલી પેટર્ન છે જે આપણે આપણી ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવા માટે અને સંબંધોમાં એક જાણીતી સ્થિતિ, ભલે ને એ નકારાત્મક હોય, એ જાળવી રાખવા માટે વાપરીએ છીએ.
એટલે કે આપણે બોલીએ કંઈક ને આપણો અંદરનો ઈરાદો કંઈક જુદો જ હોય એવું?
બરાબર એ જ. પુસ્તકનો હેતુ આ જ છુપાયેલા વ્યવહારોને સમજાવવાનો છે. બર્ન સમજાવે છે કે આપણે આ રમતો રમીએ છીએ કેમ. એક કારણ એ છે કે આપણને લોકો સાથે જોડાયેલા રહેવાનો રસ્તો તો આપે છે, પણ પેલી સાચી નિકટતા, જેમાં એકદમ ખુલ્લું થવું પડે, એના જોખમથી બચાવે છે.
ઓ, એટલે નિકટતા ટાળવા માટે.
હા, ઘણીવાર. બીજું, એ સમય પસાર કરવામાં મદદ કરે છે, અને સૌથી અગત્યનું, એ આપણને સ્ટ્રોક્સ, એટલે કે ધ્યાન અને ઓળખ અપાવે છે. ભલે ને એ ધ્યાન નેગેટિવ હોય, કોઈ ગુસ્સે થાય, એ પણ એ પ્રકારનો સ્ટ્રોક જ છે.
આ તો બહુ જ રસપ્રદ વાત છે. મતલબ કોઈ ધ્યાન જ ના આપે, એના કરતાં તો નકારાત્મક ધ્યાન પણ સારું.
ઘણા કિસ્સાઓમાં બર્નેના મતે, હા, સાવ ઉપેક્ષા થાય એના કરતાં તો નકારાત્મક સ્ટ્રોક પણ વધુ સારો ગણાય. એટલે લોકો અજાણતા એવું વર્તન કરે જેથી કોઈક તો પ્રતિભાવ મળે. પુસ્તક આખી વાત TA ના સિદ્ધાંતોથી શરૂ કરે છે, પછી જુદી જુદી રમતોના દાખલા આપે છે, લગ્નની, ઓફિસની, પાર્ટીની રમતો. અને અંતે કહે છે કે આ રમતોથી આગળ વધીને વધુ સાચા, વધુ સંતોષકારક સંબંધો તરફ કઈ રીતે જઈ શકાય.
અને પેલું રમતોલા નામ પણ તમે કહેતા હતા, એવા વિચિત્ર હતા ને?
હા, એકદમ યાદ રહી જાય એવા. જેમ કે વાય ડોન્ટ યુ યસ બટ, વુડન લેગ, નાવ આઈવ ગોટ યુ યુ સન ઓફ અ બિચ.
ઓકે, ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના મુખ્ય વિચારો શું છે? બર્ને આ બધું સમજાવ્યું છે કઈ રીતે?
પુસ્તકનો પહેલો ભાગ આ રમતો સમજવાનો પાયો નાખે છે. એમાં બર્ન ટીએના બે મુખ્ય કોન્સેપ્ટ સમજાવે છે. પહેલો છે સ્ટ્રોક્સ.
હા, સ્ટ્રોક્સ.
જેમ શરીરને ખાવાનું જોઈએ એમ મનને સ્ટ્રોક્સ જોઈએ. એટલે કે સામાજિક સ્વીકૃતિ, ધ્યાન, ઓળખ, કોઈ સ્મિત આપે, વખાણ કરે, ટીકા કરે કે સ્પર્શ કરે, આ બધું સ્ટ્રોક્સ છે. આપણી મોટાભાગની સોશિયલ એક્ટિવિટી આ સ્ટ્રોક્સ મેળવવા માટે જ હોય છે.
અને બીજો કોન્સેપ્ટ કયો?
બીજો છે અહંકારની સ્થિતિઓ, એટલે કે ઈગો સ્ટેટ્સ. બર્ન કહે છે કે દરેક વ્યક્તિમાં ત્રણ મુખ્ય સ્થિતિઓ હોય છે જે આપણે ખરેખર અનુભવી શકીએ.
હા, પેલી ત્રણ.
હા, એક પેરેન્ટ. આ આપણે આપણા મા બાપ કે વડીલો પાસેથી જે શીખ્યા છીએ, નિયમો, માન્યતાઓ, વર્તન, જેમ કે આમ જ કરવું જોઈએ, આ ખોટું કહેવાય, આ આપણો એમ કે શીખવેલો ભાગ છે.
ઓકે.
બીજું એડલ્ટ. આ આપણી તર્કવાળી, વાસ્તવિકતા પર આધારિત સ્થિતિ, જે માહિતી જુએ, વિચારે, વિશ્લેષણ કરે, જેમ કે આ પરિસ્થિતિમાં શું કરવું યોગ્ય રહેશે, આ આપણો વિચારતો ભાગ.
અને ત્રીજું?
ત્રીજું ચાઇલ્ડ. આ આપણા બાળપણની લાગણીઓ, ઈચ્છાઓ, ડર, અનુભવોનો સંગ્રહ, જેમ કે મને મજા આવી, મને ગુસ્સો આવ્યો, આ આપણો અનુભવતો ભાગ છે.
એટલે આપણે જ્યારે કોઈની સાથે વાત કરીએ ત્યારે આપણી અંદરની આ ત્રણમાંથી કોઈ એક સ્થિતિ એક્ટિવ હોય છે.
હા, અને સામેવાળી વ્યક્તિ પણ પોતાની કોઈક સ્થિતિમાંથી જવાબ આપે. આ આપલેને બર ટ્રાન્ઝેક્શન કહે છે.
ટ્રાન્ઝેક્શન.
હવે જો બંનેની સ્થિતિઓ મેચ થાય, જેમ કે અડલ્ટમાંથી સવાલ, અડલ્ટમાંથી જવાબ, તો વાતચીત બરાબર ચાલે. પણ જો સ્થિતિઓ ક્રોસ થઈ જાય, જેમ કે અડલ્ટ સવાલનો ચાઇલ્ડ જવાબ, તો વાતચીત અટકી જાય અથવા ઝઘડો થાય.
અચ્છા, તો પછી રમતો ક્યાંથી શરૂ થાય છે?
રમતો ત્યારે શરૂ થાય જ્યારે ટ્રાન્ઝેક્શન અલ્ટીરિયર હોય, એટલે કે દેખીતું કંઈક કહેવાતું હોય સોશિયલ લેવલ, પણ અંદરનો છૂપો મેસેજ સાયકોલોજીકલ લેવલ, કંઈક બીજો જ હોય.
દાખલું આપશો.
જેમ કે કોઈ કહે, હું તો તારી મદદ કરવા માંગતી હતી પણ તને કદર જ નથી. દેખીતી વાત મદદની છે, પણ છૂપો સંદેશ કદાચ એવો હોય કે જોયું હું કેટલી સારી છું અને તું કેવી ખરાબ છે.
ઓ, સમજાયો. આ છૂપા સંદેશાવાળા ટ્રાન્ઝેક્શન્સની આખી સિરીઝ એટલે રમત.
બરાબર. અને દરેક રમતનું એક નક્કી સ્ટ્રક્ચર હોય છે. એક કોન, શરૂઆતની છૂપી ચાલ, એક ગિમિક, સામેવાળાની નબળાઈ જેનો ફાયદો ઉઠાવાય, પછી અમુક ચાલની સિરીઝ, અને છેલ્લે એક પે ઓફ.
પે ઓફ એટલે?
પે ઓફ એટલે અંતમાં મળતી એક જાણીતી અને મોટાભાગે નકારાત્મક લાગણી જે ખેલાડીને મળે. ચલો એક બે પ્રખ્યાત રમતો જોઈએ એટલે વધુ ક્લિયર હશે.
હા, એ બરાબર રહેશે.
એક બહુ જ કોમન રમત છે, વાય ડોન્ટ યુ યસ બટ.
વાય ડોન્ટ યુ યસ બટ.
આમાં વ્યક્તિ કોઈ પ્રોબ્લેમ લઈને આવે, સલાહ માગે.
હા હા.
બીજા લોકો સોલ્યુશન આપે, તું આમ કેમ નથી કરતો. પણ પેલી વ્યક્તિ દરેક સલાહનો જવાબ હા પણ કહીને કાઢી નાખે. હા પણ એમાં તો આમ થશે, હા પણ મેં ટ્રાય કરેલું.
અરે બાપરે, હા તો કેટલી વાર જોયું છે ઓફિસમાં, મિત્રોમાં, લોકો સલાહ માગે ને પછી એકે વાત ગળે જ ના ઉતરે.
બરાબર ને? દેખીતી રીતે તો એ મદદ માગી રહ્યો છે, પણ છૂપો હેતુ શું હોઈ શકે? કદાચ એ સાબિત કરવું કે મારી સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી, અથવા તમે લોકો શું સમજો.
અને એનો પે ઓફ શું? એને છેલ્લે શું મળે?
કદાચ લાચારીની લાગણી મળે, અથવા બીજાને આ મૂર્ખ બનાવ્યાનો એક વિચિત્ર સંતોષ.
બીજું કોઈ ઉદાહરણ લગ્ન જીવનમાંથી?
લગ્ન જીવનની એક ક્લાસિક રમત છે, ઇફ ઇટ વોરન્ટ ફોર યુ, એટલે કે જો તું ન હોત તો.
અચ્છા.
આમાં એક પાર્ટનર બીજા પર દોષ નાખે કે તારા લીધે હું આ ન કરી શક્યો છ. જેમ કે જો તારાને બાળકો પાછળ ધ્યાન ન આપવાનું હોત તો મેં મારો બિઝનેસ ક્યારનોય શરૂ કરી દીધો હોત. દેખીતી રીતે આ ફરિયાદ છે, પણ છૂપો હેતુ ઘણીવાર એ હોય છે કે વ્યક્તિને પોતે જે કામ કરવામાં ડર લાગે છે અને પાર્ટનર એક સહેલું બહાનું મળી જાય છે.
તો પે ઓફ શું? જવાબદારીમાંથી છૂટ્યાની રાહત.
હા, એ પણ ખરું. અને કદાચ પોતે બિચારો બિચારી છે એવી લાગણી.
અને પેલી તમે કીધી હતી, નાવ આઈવ ગોટ યુ યુ સન ઓફ અ બિચ, એ વળી કેવી રમત?
હા, આ પણ બહુ જોવા મળે, ખાસ કરીને જ્યાં પાવરનો સવાલ હોય, જેમ કે ઓફિસમાં. આમાં વ્યક્તિ સામેવાળાની નાની નાની ભૂલો એમ કે ભેગી કરતી રહે, અને જેવી કોઈ ભૂલ પકડાઈને એટલે જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય એમ એના પર તૂટી પડે. ગુસ્સો પણ ભૂલના પ્રમાણમાં બહુ મોટો હોય.
ઓ,
છુપ્પો હેતુ, કદાચ પોતાની અંદર ભરાયેલી જૂની નારાજગી કાઢવાનો, અને જોયું હું જ સાચો છું એવું ફીલ કરવાનો પે ઓફ. એક જાતનો ન્યાયી ગુસ્સાનો સંતોષ, રાઇચિયસ એંગર જેને કહેવાય.
બાપરે, આ બધું સાંભળીને તો એમ જ લાગે છે કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવી રમતો રમતા જોઈશું, કદાચ ખબર પણ ન હોય. તો આમાંથી બહાર નીકળાય, શું આપણે આ રમતો બંધ કરી શકીએ?
હા, બર્ન ચોક્કસ આશા આપે છે. એ કહે છે કે રમતોથી આગળ વધીને સ્વાયત્તતા, ઓટોનોમી મેળવી શકે છે.
સ્વાયત્તતા એટલે?
સ્વાયત્તતા એટલે એમ કે રમતો રમવાની જે મજબૂરી જેવું લાગે છે ને, એમાંથી મુક્તિ. એના ત્રણ મુખ્ય લક્ષણો છે. પહેલું, જાગૃતિ, અવેરનેસ, એટલે કે અત્યારે શું થઈ રહ્યું છે એના પ્રત્યે સભાન થવું, પરિસ્થિતિને જેવી છે તેવી જોવી, આપણા જૂના ચશ્મા કે સ્ક્રિપ્ટ વગર.
વર્તમાનમાં જીવવું.
બીજું, સ્વયંસ્ફૂર્તિ, સ્પોન્ટેનિટી, એટલે કે આપણી લાગણીઓ અને આપણું વર્તન એ પરિસ્થિતિ પ્રમાણે મુક્તપણે પસંદ કરવાની ક્ષમતા, કોઈ નક્કી થયેલી રમતની ચાલ પ્રમાણે નહીં.
અને ત્રીજું?
અને ત્રીજું, આત્મીયતા, ઇન્ટિમસી, એટલે કે બીજા લોકો સાથે એકદમ નિખાલસ, રમત વગરનો સાચો અને ઊંડો સંબંધ બાંધવાની ક્ષમતા.
તો આ સ્વાયત્તતા મળે કઈ રીતે? સ્ટેપ્સ શું?
પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જાગૃતિ. પોતાની અને બીજાની રમતોને ઓળખતા શીખવું પડે. અહીં શું થઈ રહ્યું છે એ સવાલ પૂછવો પડે.
ઓકે.
બીજું, પોતાની એડલ્ટ સ્થિતિને મજબૂત કરવી, એટલે કે તર્કનો, વાસ્તવિકતાનો વધુ ઉપયોગ કરવો, લાગણી કે જૂની માન્યતાઓમાં તણાઈ જવાને બદલે.
અને ત્રીજું?
ત્રીજું, જ્યારે ખબર પડે કે આ રમત શરૂ થઈ રહી છે ત્યારે સભાનપણે એમાં ભાગ લેવાનો ઇનકાર કરવો, અને સીધો, સ્પષ્ટ, રમત વગરનો જવાબ આપવો.
આખા પુસ્તકમાંથી કયા એવા મુખ્ય વિચારો કે સંદેશા છે જે આપણે ખાસ યાદ રાખવા જોઈએ?
મારા ખ્યાલથી પહેલો અને સૌથી આમ ચોંકાવનારો વિચાર એ છે કે આપણે જેને સોશિયલાઇઝિંગ કહીએ છીએ એમાંનું ઘણું બધું ખરેખર તો સાચી આત્મીયતા ટાળવા માટે હોય છે.
શું વાત કરો છો?
હા, પેલી રમતો, રીતિરિવાજો, પાર્ટીની વાતો, ગપસપ, આ બધું આપણને વ્યસ્ત રાખે છે, જોડાયેલા છીએ એવો ભ્રમ પણ આપે છે, પણ પેલું ઊંડાણથી ખુલ્લા થવાનું જે જોખમ છે ને, એનાથી બચાવે છે.
વાહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. બીજો કોઈ મુદ્દો?
બીજો મહત્વનો મુદ્દો એ છે કે રમતો આપણી સ્ટ્રોક્સની ભૂખ સંતોષે છે.
આપણને બધાને ધ્યાન જોઈએ, સ્વીકૃતિ જોઈએ.
હા, એ તો છે.
રમતો ભલે ને નેગેટિવ રીતે, પણ આ ધ્યાન મેળવવાનો એક ભરોસાપાત્ર રસ્તો બની જાય છે.
અને એનો જે પે ઓફ છે, પેલી છેલ્લી લાગણી, એ આપણી જીવનની જૂની માન્યતાઓ, આપણી સ્ક્રિપ્ટને પુષ્ટિ આપે છે, એટલે આપણે એ રમતો રમતા રહીએ છીએ.
અચ્છા, એટલે કે જો કોઈ માનતો હોય કે દુનિયા ખરાબ છે, તો એ એવી રમત રમશે જેથી એને એવું જ લાગે.
બરાબર. જેમ કે પેલી એઇન્ટ ઇટ ઓફુલ, કેટલું ખરાબ છે, રમત રમીને એને એ જ લાગણીનો પે ઓફ મળે છે અને એની માન્યતા પાક્કી થાય છે.
અને ત્રીજો?
ત્રીજો એ કે રમતો એકલા ના રમાય, દરેક રમત માટે ઓછામાં ઓછા બે જણ જોઈએ જે પૂરક ભૂમિકા ભજવે, જેમ કે પીડિત હોય તો સામે બચાવનાર કે ત્રાસ આપનાર જોઈએ.
અચ્છા,
આનો મતલબ શું? જો આપણે આપણી ભૂમિકા ભજવવાનો ઇનકાર કરીએ તો રમત રોકી શકાય છે, અને છેલ્લે જાગૃતિ જ મુક્તિ છે. આપણી રમતોને ઓળખવી એ જ તેમાંથી બહાર નીકળવાનું પહેલું પગલું છે.
આ વિચારો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં, ક્યાં જોવા મળે? જેમ કે પેલી IWFY, જો તું ન હોત તો. મને લાગે છે કે કુટુંબોમાં, ખાસ કરીને સાસુ વહુ કે દેરાણી જેઠાણી વચ્ચે આવું બહુ સાંભળવા મળે. નહીં?
ચોક્કસ. તમારા કારણે મારે નોકરી છોડવી પડી, અથવા છોકરાઓને મોટા કરવામાં હું તો કંઈ કરી જ ન શકી, આ બધા IWFY ક્લાસિક ઉદાહરણો હોઈ શકે.
હા,
એ જ રીતે ઓફિસમાં પેલી નિગીસો પ્રમત પણ જોવા મળે. બોસ કોઈ જુનિયરની નાની ભૂલ પર મોટો તમાશો કરે, અને પેલી યસ બટ રમત તો મીટિંગોમાં કેટલી વાર ચાલતી હોય છે.
સાચી વાત. પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આપણને આમ અરીસો બતાવે છે. કોઈ એવા યાદગાર કોટ્સ જેવા વિચારો જે આ બધી વાતનો સાર આપે?
હા, ઘણા છે. એક તો રમતની વ્યાખ્યા જ બહુ પાવરફુલ છે. રમત એ છુપી મનોવૈજ્ઞાનિક મકસદ સાથેની સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓની શ્રેણી છે જેનું પરિણામ પૂર્વ નિર્ધારિત હોય છે. આ યાદ અપાવે છે કે આ બધું કંઈ અચાનક નથી થતું, એની પાછળ એક પેટર્ન છે, એક હેતુ છે.
બરાબર, બીજો કોઈ વિચાર?
એક જે મને બહુ સ્પર્શી ગયો તે પે ઓફ વિશે છે. રમતનું વળતર સુખ નથી, પરંતુ પરિચિત નકારાત્મક લાગણી છે જે વ્યક્તિની જીવન સ્ક્રિપ્ટને પુષ્ટિ આપે છે. આ સમજાવે છે કે લોકો શા માટે દુઃખી કરતી પેટર્નમાં ફસાયેલા રહે છે, કારણ કે એ લાગણી ભલે ને નકારાત્મક હોય પણ એ જાણીતી છે, પોતાની લાગે છે.
અને આત્મીયતા વિશે શું કહ્યું છે?
બર્ન બહુ સ્પષ્ટ છે. સાચી આત્મીયતા એ રમતમુક્ત સંબંધ છે. રમતો તેનાથી બચવા માટેના વિકલ્પો છે. આ સીધું કહી દે છે કે જો સાચા ઊંડા સંબંધો જોઈએ તો રમતો રમવાનું છોડવું પડશે અને થોડું રિસ્ક લેવું પડશે.
તો આ બધું જાણીને આપણે વ્યવહારમાં શું કરી શકીએ? રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેમ કરો?
સૌથી પહેલાં તો પોતાના સંબંધમાં જે પેટર્ન્સ છે એને ઓળખવાનો પ્રયાસ કરવો. શું કોઈ ખાસ વ્યક્તિ સાથે વાતચીત હંમેશા એક જ રીતે પૂરી થાય છે? કોઈ ચોક્કસ લાગણી વારંવાર આવે છે? બની શકે કે ત્યાં કોઈ રમત ચાલતી હોય.
જેમ કે પેલો મિત્ર જે હંમેશા સમસ્યા જ ગણાવ્યા કરે અને કોઈ સલાહ ના માને, યસ બટ રમત, તો એની સાથે શું કરવું?
સલાહ આપવાનું બંધ કરી દેવું અને એડલ્ટ સ્થિતિમાંથી પૂછવું, આ ખરેખર મુશ્કેલ લાગે છે, તું પોતે આના માટે શું વિચારી રહ્યો છે? આનાથી જવાબદારી પાછી એના પર જાય છે અને તમે રમતમાંથી નીકળી ગયા.
અચ્છા,
એવી જ રીતે જો પાર્ટનર IWFY રમે, તારા લીધે આમ થયું, તો બચાવ કરવાને બદલે કે સામે દોષ દેવાને બદલે સહાનુભૂતિથી કહી શકાય, હું સમજુ છું કે તને અફસોસ છે, તું જે કરવા માંગતો હતો તેના માટે હવે શું થઈ શકે.
અને ઓફિસમાં પેલો NIGSOB રમે તો?
જો કોઈ સહકર્મી કે બોસ NIGSOB રમીને નાની ભૂર પર હુમલો કરે, તો બચાવ કરવા કે ગુસ્સે થવાને બદલે એકદમ શાંતિથી એડલ્ટ સ્થિતિમાં ફક્ત તથ્યો રજૂ કરવા. રમતને ઓળખી જવાથી જ એની ધાર નીકળી જાય છે. સૌથી મહત્વનું છે આપણી પ્રતિક્રિયા આપણે પસંદ કરવી. રમતની સ્ક્રિપ્ટ પ્રમાણે ખેંચાઈ નથી જવાનું.
એટલે મૂળ વાત તો આવી સ્વજાગૃતિ પર. આપણી પોતાની ફેવરિટ રમતો કઈ છે, આપણને કયો પે ઓફ મળે છે એમાંથી, એ સમજવું પડે.
બિલકુલ. જેમ કે જો મને વારંવાર એમ લાગતું હોય કે મારી સાથે અન્યાય થાય છે, તો કદાચ હું અજાણતા કિક મી જેવી રમત રમી રહ્યો હોઉં, જ્યાં હું બીજાને મને નકારવા કે સજા કરવા માટે ઉશ્કેરું છું. આ જાગૃતિ આવે તો જ એ પેટર્ન તોડી શકાય.
આ પુસ્તકે ખરેખર આમ આંખો ખોલી નાખી. મારા માટે સૌથી મોટી શીખ એ છે કે આપણે આપણા સંબંધોના ખાલી ભોગ નથી બનતા, પણ અજાણતા જ એના સહ નિર્માતા પણ છીએ. આપણી પાસે ચોઇસ છે જો આપણે જાગૃત થઈએ તો.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ લાગી કે આ પુસ્તક આપણને કોનો વાંક છે એ સવાલમાંથી બહાર કાઢે છે, અને અહીં શું ચાલી રહ્યું છે અને આમાં મારો શું રોલ છે એ પૂછવા તરફ લઈ જાય છે.
હા, બરાબર.
જ્યારે આપણે દોષ દેવાનું બંધ કરીને પેટર્નને સમજવાનો પ્રયાસ કરીએ ને, ત્યારે જ બદલાવ શરૂ થાય છે. રમતો ઓળખવી એ ખરેખર સંબંધો સુધારવાની ચાવી બની શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.